તારીખ 1/11/1998 શ્રીમદ રાજચંદ્ર પ્રાંક 751 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સાયલામાં વચન.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 751. પુત્ર નામ થવા આ પુત્ર નમસ્કાર શબ્દ છે, વાચક શબ્દ છે, જેનું વાક્ય શુદ્ધાત્મા છે. એ સિવાય સર્વજ્ઞ પરમાત્મા આપણે ચાલતા પત્રમાં સર્વજ્ઞાએ નહ કહ્યું એટલે કોને નમસ્કાર કર્યા, એમનું સ્વરૂપ અંતર્બાહ્ય કેવું હોય, સંપૂર્ણ ત્યાગરૂપ દશા અને અંતરંગમાં પણ સંપૂર્ણ કષાયના અભાવ સ્વરૂપ દશા અને ચાર ઘણઘાતી કર્મ, નાનાવરણી, દર્શનાવરણી, અંતરાય, મૌની અને અંતરાય, એ ચારેય કર્મનો સંપૂર્ણ જેને ક્ષય થઈ ગયો છે અને કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય જેને પ્રગટ થયા છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, એવા જે સર્વજ્ઞ પરમાત્મા કે જે પ્રત્યેક સાધકનું ધ્યેય છે, પ્રત્યેક સાધકનો એ આદર્શ છે, એ ગોલ છે, એને નમસ્કાર કર્યા છે, એની પ્રાપ્તિ અર્થે નમસ્કાર કર્યા છે. શા માટે નમે છે? નમે છે એટલે ઢળે છે, ઢળે છે એટલે ઝૂકે છે, એ સર્વજ્ઞતા પ્રત્યે ઝૂકે છે. સાધક જીવ છે, સર્વજ્ઞા પ્રત્યે ઝૂકે છે. પત્રનો મથાળો એક જ શબ્દ, કોઈ પણ ગ્રંથનો પ્રારંભ, કોઈ પણ પત્રનો પ્રારંભ આ પ્રકારે કરવા પાછળ નાની મહાત્માઓનો અને શાસ્ત્ર કરતા આચાર્યોનો, મુનિરાજોનો આશય એવો હોય છે કે પહેલો શબ્દ વાંચે એટલે જૈન ફિલોસોફી ઉપર, જૈન દર્શન ઉપર હવેનો વિષય પ્રારંભ થવાનો છે એમ વગર કઈ ખબર પડે. અમે હમણાં પરદેશ ગયા હતા ત્યારે રિસર્ચ કરતા હતા, ત્યાં વેદાંતના પણ ઘણા શાસ્ત્રો લઈ ગયા છે લોકો, જૈન શાસ્ત્રો પણ ખૂબ લઈ ગયા છે. અને ત્યાર પછી તો એ લોકોને એમાંથી ઘણું મળ્યું એટલે દુનિયાભરના શાસ્ત્રો એ લોકો લઈ આવ્યા છે, જાપાનમાંથી, ચીનમાંથી, આરબમાંથી બધા લઈ આવ્યા છે. પણ કેમ ખબર પડે આટલા બધા શાસ્ત્રોમાંથી? કેમ કે એ લોકોને તો કોઈ વખત વિભાગ પાડે છે અને કોઈ વખત વિભાગ પાડવામાં ભૂલ પણ કરે છે, કેમ કે એમની માતૃભાષા તો એ છે નહીં, કોઈ સંસ્કૃત, કોઈ માગધી, કોઈ હિન્દી, હિન્દીમાં પણ પુરાણી હિન્દી, તો બધું મિક્સ થઈ જાય કોઈ વાર. પણ શાસ્ત્રમાં પહેલું મથાળું જોઈએ એટલે ખબર પડે કે આ વેદાંતનું છે કે આ જૈનનું શાસ્ત્ર છે. કેમ કે દરેક દર્શનોના પોતાના પારિભાષિક શબ્દો હોય છે, એમ જૈન આગમની, જૈન શાસ્ત્રની પરિભાષા બીજા બધા દર્શનોથી જુદી પડે છે. એટલે પ્રારંભમાં આ પ્રકારે લખવામાં દાર્શનિક હેતુ પણ છે અને આધ્યાત્મિક હેતુ પણ છે, બંને પ્રકાર છે. હવે પત્રમાં પ્રશ્ન પૂછાયા છે, પૂછ્યો છે પૂજ્ય શ્રી સુભાગભાઈએ કૃપાળુદેવને પત્ર પૂછ્યો છે. પ્રશ્ન પૂછ્યો છે કે આત્મસિદ્ધિમાં કહેલા સંકેતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. પૂજ્ય શ્રી સુભાગભાઈનો પત્ર મળેલો, એમાં એમણે જિજ્ઞાસા વ્યક્ત કરી છે કે આપે આત્મસિદ્ધિ શાસ્ત્ર મોકલ્યો એટલે મને તો લગભગ બધું મળી ગયું. આત્મસિદ્ધિ, સિદ્ધિનો અર્થ થાય છે પ્રાપ્તિ. આત્મપ્રાપ્તિનું નિમિત્તત્વ જેમાં રહ્યું છે એવું જે મહાકાવ્ય, એનું નામ આત્મસિદ્ધિ. અને એ છ પદની જે સંકલના કરી છે એમણે, એ કાવ્યમાં એટલે પદ્યમાં કરી છે. ગદ્યમાં એમણે 493 નંબરનો પત્ર લખ્યો છે. એટલે એ છ પદની સંકલના કહો કે છ પદની યોજના કહો, સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનરૂપ આ છ પદની સંકલના છે. એટલે એમની વૈચારિક ભૂમિકામાં આ યોજના ઘણા વખતથી હતી. એ 493મો પત્ર બોલે છે. 493મા પત્રમાં એ 6 પદની એમણે સંક્ષેપમાં વિવેચન કર્યું છે. ચારસો 93મો પત્ર એટલે 26મો વર્ષ છે, અને આત્મસિદ્ધિ શાસ્ત્ર છે એ 30મા વર્ષમાં લખાણી, 29મા વર્ષમાં આસોવદમાં લખાણી છે. આસોવદ એકમ નડિયાદમાં. અને ત્યાર પછી એમને એ ખાસ પૂજ્યશ્રી સુભાગભાઈને જ્ઞાન પ્રાપ્તિ અર્થે જ લખી છે, એમણે એ હેતુથી જ લખી છે. એટલે એમણે એમને મોકલી આપી. એમણે સારી રીતે વાંચ્યા પછી સંતુષ્ટ થયા છે અને હવે મને કંઈ જોઈતું નથી, આપે મને બધું આપી દીધું છે, એટલો સંતોષ એમણે વ્યક્ત કર્યો છે. એવી જ કોઈ વિશિષ્ટ પ્રકારની યોગ્યતા હતી એમનામાં, છતાં પણ વિશેષ અર્થ ખોલવા માટે આપણે સંગીતનો ઉલ્લેખ અનેક ગાથાઓમાં કર્યો છે. ભિન્ન ભિન્ન ગાથાઓની અંદર સંગીતનો ઉલ્લેખ કર્યો છે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં, તો જરા એની વિશેષ વાત, વિશેષ અર્થ આપ લખી મોકલો એમ કરીને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી છે. થોડું તપાસવા જેવો પ્રશ્ન એ છે આ જગ્યાએ કે આપણે પણ આત્મસિદ્ધિ તો વાંચીએ છીએ. સૌ પહેલા આપણે આત્મસિદ્ધિ વાંચી, આ પત્ર ન વાંચ્યો હોય આપણે, આત્મસિદ્ધિ તો પહેલા આવી ગઈ આપણે, પછી આ પત્ર વાંચવા પડે ને. ક્રમથી આપણે ગ્રંથ વાંચતા હોઈએ તો આત્મસિદ્ધિનું વાંચન તો પહેલા થઈ જાય. તો આપણને આવો પ્રશ્ન ઉદ્ભવે, લોકો કેમ જે જિજ્ઞાસા પૂજ્યશ્રી સુભાષભાઈને ઉત્પન્ન થઈ, શું એવી જિજ્ઞાસા આપણને ઉત્પન્ન થઈ? મારું એવું અનુમાન છે કે એવી જિજ્ઞાસા ઉત્પન્ન નહીં થઈ હોય. કેમ કે જિજ્ઞાસા પણ એમની એક વિશિષ્ટ પ્રકારની યોગ્યતાને પ્રદર્શિત કરે છે, બતાવે છે. પ્રશ્નો ઉભવો એ પણ યોગ્યતા માંગે છે. સમાધાન થવું એ તો વળી બીજી વાત છે, પણ પ્રશ્નો ઉભવો એ પણ એક યોગ્યતા માંગે છે. અને તપાસી લેજો કે આપણે આત્મસિદ્ધિ વાંચી ત્યારે આપણને આવો પ્રશ્ન ઉત્પન્ન થયેલો કે કેમ, એ ઉપરથી પૂજ્યશ્રી સુભાગભાઈ કેટલા ઊંડાણથી આત્મસિદ્ધિનું વાંચન કરતા હતા એનું કંઈક અનુમાન થઈ શકે છે. બાકી ઉપર ઉપરથી તો બધા જ વાંચન કરી જાય અને કંઠસ્થ પણ કરી જાય, પણ એનું હાર્દ શું છે, એનું મર્મ શું છે, એના માટે યોગ્યતા કેવી છે, એવી એક વિશિષ્ટ યોગ્યતામાંથી પૂજ્યશ્રી સુભાષભાઈને પ્રશ્ન ઉઠ્યો, જિજ્ઞાસા થઈ. તો એ જિજ્ઞાસાથી એનો પારમાર્થિક દ્રષ્ટિકોણ આપણને શું મળે? આપણે તો કૃપાળુ દેવના શબ્દે શબ્દે અને પ્રત્યેક વચને પરમાર્થ શું છે એ સમજવું છે. જો પરમાર્થ ન સમજીએ તો શબ્દાર્થ કે ભાવાર્થ સંજ્ઞાનો કોઈ સાર્થકપણો નથી. કોઈ વધારે વિદ્વાન હોય તો નયાર્થ પણ સમજે કે આ નહીંથી આમ કહે છે, આ નહીંથી આમ કહે છે. શબ્દો તો શબ્દો છે, શબ્દોનો શબ્દને અનુસરીને અર્થ થાય તે શબ્દાર્થ છે, દ્રષ્ટિકોણને અનુસરીને અર્થ થાય તે નયાર્થ છે. એના ઉપર વિશેષ કોઈ ભાવ વ્યક્ત કરે તેને ભાવાર્થ કહે છે, અને કોઈ અન્ય મતના બરાબરીમાં કમ્પેરિઝનમાં કોઈ વિચાર થાય, અર્થ સમજાય તો એને મતાર્થ કહે છે. શબ્દાર્થ, ભાવાર્થ, મતાર્થ, નયાર્થ એ બધું જ્ઞાનના ક્ષોભક્ષમનો વિષય છે, અને ક્ષોભક્ષમમાં એમ આવી શકે છે. પરંતુ પરમાર્થ તો યોગ્યતાવાન હોય તેને જ સમજાય. મારી સમજ છે ત્યાં સુધી. પૂજ્ય શ્રી સૌભાગભાઈ કોઈ આગમના જ્ઞાતા નહોતા, ઘણા શાસ્ત્રો એમણે વાંચ્યા હશે, જૈન શાસ્ત્રો, અને એમાં કંઈ પારંગત થયા હશે એવું નથી લાગતો. કેમ કે પહેલાના જમાનામાં ભણતર જ ઓછું હતું, અત્યારે જેટલું લૌકિક એજ્યુકેશન પણ નહોતું. પછી તો વાણી આવો વેપારમાં લાગી જાય મોટા મોટા, ચાર ચોપડી કે હાથ ચોપડી ભણે, ગામડામાં રહેતા હોય, પોતાના પિતાશ્રીનો બીજો કાંઈ ધંધો ચાલતો હોય, પ્રદેશનો સાર એ કાલા કપાસનો ધંધો વધારે ચાલે ઝાલાવાડમાં, વરસાદ ઓછો, કાલા કપાસનો ઋણનો ધંધો સિઝનલ બિઝનેસ હોય. પણ એમની યોગ્યતામાંથી પારમાર્થિક જિજ્ઞાસા ઉત્પન્ન થતી. હવે ગોપાળુદેવને એમને જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો, એનો પારમાર્થિક દ્રષ્ટિકોણથી આપણને શું લાભ થાય, આ થોડું વિચારવા જેવું છે. કે જો એમણે આ પ્રશ્ન કદાચ ન કર્યો હોત, માની લ્યો કે, તો આ ઉત્તર પણ આપણી પાસે ન હોત. તો ગોપાળુદેવના અનુભવ જ્ઞાનમાં, ગોપાળુદેવના સમ્યક જ્ઞાનમાં, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં નિરૂપિત કરેલા સમ્યકના જે પ્રકારો હતા એ પ્રકારોનો એમણે ખુલાસો કર્યો. એ તે વખતના મુમુક્ષુઓ માટે અને ભવિષ્યના મુમુક્ષુ સમાજ માટે બહુ મોટો ઉપકાર થયો છે. કૃપાળુદેવના વચનોના પાયામાં પૂજ્ય શ્રી સૌભાગભાઈ રહેલા છે, એટલે સૌભાગભાઈનો પણ બહુ મોટો ઉપકાર છે આપણા ઉપર. કૃપાળુદેવનો તો ઉપકાર છે, પણ આ પ્રશ્ન ન પૂછાયો હોત તો આ પ્રશ્નનો પારમાર્થિક લાભ આપણને કદાચ આજે ન મળી શક્યો હોત. એટલે કૃપાળુદેવ જેમ ઉપકારી છે એમ પૂજ્ય સુભાષભાઈ પણ ઉપકારી છે. જ્ઞાની પુરુષોના પેટ બહુ ઊંડા હોય છે, એ આ ચામડાની કોથળીની વાત નથી, જ્ઞાનનું પેટ બહુ ઊંડું હોય છે, સમુદ્ર જેવું જ્ઞાન હોય છે. જેમ સમુદ્રમાં અનેક રત્નો હોય છે એમ જ્ઞાનીઓના જ્ઞાનમાં પારમાર્થિક રત્નો અપાર હોય છે. કેટલા હોય છે? અપાર હોય છે. પણ એ રત્નો જોવા ક્યારે મળે? કે કોઈ એવા જિજ્ઞાસુ જીવો, પાત્ર જીવો, અત્યંત વિશિષ્ટ ઉત્તમ કોટિના પાત્ર જીવો જ્યારે જિજ્ઞાસામાં આવે છે ત્યારે એમના પેટમાંથી, જ્ઞાનના પેટમાંથી આ બધા રત્નો બહાર આવે છે. એ રત્નોનો પ્રકાશ મળે છે સમાજને, મુમુક્ષુ જીવોને, મુમુક્ષુ સમાજને. અને જેનું હોનાર સારું હોય છે, જે નિકટભાવી જીવ હોય છે, એને એમાંથી પારમાર્થિક લાભ થઈ જાય છે અને એના સંસારનો નિવેડો આવી જાય છે. આવું એક બહુ જેનું મૂલ્ય ન શકે એવું ઉત્તમ કોટિનું કાર્ય પૂજ્ય શ્રી સુભાગભાઈના નિમિત્તે થયું એ આ પત્ર આપણને આપણી સામે છે. આગળ લખે છે કૃપાલદેવ કે આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકેત ઉપદેશ્યા છે. કેટલા કયા? ત્રણ પ્રકારના સંકેત ઉપદેશ્યા છે. એટલે પરમાર્થ નિર્વિકલ્પ સમ્યક દર્શન જે ત્રીજું છે, નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સંકેતનો ત્રીજો પ્રકાર કયો છે એક લીટી લખી છે તગડામાં. એનું કારણ અને એનું કારણ એમ કરીને બીજા બે સંકેત એ ભૂમિકાના કયા છે. મુમુક્ષુ જીવ માટે સંકેત પામવા માટેનો સીધો, સાદો અને સરળ ઉપાય આત્મસિદ્ધિ દ્વારા અને તેના વિશેષાર્થ દ્વારા આ પત્રમાં એમણે સ્પષ્ટ કરી દીધું. સંકેત પામવા માટે શાસ્ત્ર પદ્ધતિથી વિચાર કરવામાં આવે તો તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો એ સિવાય બીજા કોઈ પરિણામ પૂર્વ ભૂમિકામાં નિમિત્ત થતા નથી. આ વાત મોક્ષ માટે પ્રકાશકમાં ટોડુરજીએ કરી છે. પણ ત્યાં એમણે સ્પષ્ટ કર્યું છે કે જે કોઈ જીવો તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે એને સમય દર્શન થાય જ છે એવું બનતું નથી. કોઈ કોઈ જીવોને થાય છે અને કોઈ કોઈ જીવોને તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા છતાં સમય દર્શન નથી થતું. ત્યારે વાત થઈ ગઈ અચોક્કસ, પણ એટલી વાત ચોક્કસ થઈ કે તત્વજ્ઞાનના અભ્યાસ વિના કોઈને સમય દર્શન થાય એ વાત તો સંભવિત નથી. અને એ વાત તો પૂજ્ય શ્રી સુભાષભાઈના જીવન પરિચયથી પણ આપણે સમજી શકીએ એવું છે કે કૃપાળુ દેવે એક જ વર્ષની અંદર એમને સમયસારના નાટકના છંદો છે ત્યાંથી એમને દ્રવ્યાનુ યોગને અધ્યાત્મના તત્વજ્ઞાનમાં પ્રવેશ કરાવ્યો છે 25મા વર્ષની અંદર. હમણાં અમે કુદરતે અહીં આવવાનું થયું છે, પણ અમે હમણાં કૃપાળુ દેવના સ્વભાવભાઈ ઉપરના પત્રોનો સ્વાધ્યાય કરીએ છીએ, બીજા પત્રોને મૂકી દઈને ક્રમથી. તો લગભગ 104-105 પત્રો સુધી અમે આવ્યા છીએ 25મા વર્ષમાં. તેના ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે એક જ વર્ષમાં એમણે શરૂઆતમાં વેદાંતની ભાષામાં એમની સાથે પત્ર વ્યવહાર કરેલો છે. બ્રહ્મ, હરિ, હરિ ઈચ્છા, ઈશ્વર ઈચ્છા, પરમબ્રહ્મ, એ બધા વેદાંતની પરિભાષામાં પણ એમણે શરૂઆતમાં પત્રોની અંદર વાત તો લખી છે. અને ત્યાર પછી જૈન આગમ, સમયસાર નાટક અને અધ્યાત્મ અને દ્રવ્યાનુરૂપ પર પોતે પત્રો લખતા થયા છે. એ તો તત્વજ્ઞાનનો અભ્યાસ ચાલુ થઈ ગયો ત્યાંથી. એ તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા છતાં પણ સમ્યક ન પણ થાય એમ જ્યારે વાત છે, અને થાય પણ ખરું જ્યારે એવી વાત છે, તો એમ કેમ, એમ શા માટે, આવો અહીંયા પ્રશ્ન થવા યોગ્ય છે. એનું સમાધાન એમ છે કે જે કોઈ તત્વજ્ઞાનના અભ્યાસી જીવો છે એ યથાર્થ પ્રકારે જો અભ્યાસ કરે તો અવશ્ય અવશ્ય સંકેતને પામે છે, કેમ કે એ સિવાય બીજું નિમિત્ત નથી. વાત રહી યથાર્થતાને, અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરે પણ અયથાર્થ પ્રકારે જો કરવામાં આવે તો કદી ન પામે, ગમે તેટલો અભ્યાસ કરે તો પણ. તો એ યથાર્થતા શું છે એટલું વિચારવું રહે છે. એ યથાર્થતા એ છે, એ યથાર્થતા શબ્દાર્થ પ્રમાણે નથી, ભાવાર્થ પ્રમાણે નથી, નયાર્થ પ્રમાણે પણ નથી અને મતાર્થ પ્રમાણે પણ નથી. એ પરમાર્થ પ્રમાણે છે યથાર્થતા. તત્વજ્ઞાનમાંથી, તત્વજ્ઞાન જૈન દર્શનમાં ચાર અનુયોગમાં વહેંચાયેલું છે. દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને કથાનુયોગ. અને એ ચારેમાં પરમાર્થ છે, અધ્યાત્મ છે. એટલે ચારેમાંથી જે ક્રીમ છે એ કાઢતા આવડવું જોઈએ. દૂધ મેળવ્યા પછી એમાંથી ક્રીમ કાઢી દો, પછી છાશ ફેંકી દો તો વાંધો નથી. ભલે દૂધનો જ એક પર્યાય છે તો પણ ક્રીમ કાઢી લીધું પછી વાંધો નથી. એમ પરમાર્થ છે, અધ્યાત્મ છે, એ ચારે અનુરૂપનો ક્રીમ છે. એ જો પારમાર્થિક દ્રષ્ટિકોણથી ગ્રહણ કરતા આવડે, પરમાર્થને ગ્રહણ કરતા આવડે, પરમાર્થ ગ્રહણ કરી શકાય તો જરૂર આત્મકલ્યાણ થઈ જાય. સમ્યક પરથી માંડીને નિર્વાણ પદ સુધીના બધા પર્યાયો ઉત્પન્ન થાય. જોઈએ યથાર્થતા એટલે કે પારમાર્થિક દ્રષ્ટિકોણ. એટલે કૃપાળુ દેવી પણ અહીંયા ત્રણ પ્રકારના સંકેતમાં કોઈ શાસ્ત્ર નિબંધ નહીં, મહાનિબંધ નહીં, એક શાસ્ત્ર લખી શકાય. એક શાસ્ત્ર નહીં, અનેક શાસ્ત્ર લખી શકાય એવો એ વિશાળ અને ગહન વિષય હોવા છતાં પણ કૃપાળુ દેવની કૃપા કહીએ તો એ છે કે મુમુક્ષુને પહેલું સંકેત ક્યાં મળે છે, મુમુક્ષુને બીજું સંકેત ક્યાં મળે છે, કે જેથી મુમુક્ષુને પરમાર્થ એવું ત્રીજું સંકેતની પ્રાપ્તિ થઈ જાય. બસ ટુ ધી પોઈન્ટ, સીધે ચોખ્ખે ચોખ્ખે વિષયાંતર કર્યા વિના આ વાત કરી દીધી છે. અને આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાને સમજવી હોય તો પહેલું સંકેત એમણે 17મી ગાથામાં કહ્યું છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને બાકીઓ કારણ ગણી પ્રત્યક્ષ. આત્મસિદ્ધિ માનતી વખતે આ પહેલું સંકેત અહીંયા કહ્યું છે, ધ્યાન જવું મુશ્કેલ છે. અને વાંચી ગયા હોય એને વિચારી લેવું કે આપણું ધ્યાન વ્યક્તિ હજુ સુધી ગયું છે કે નથી ગયું. બીજું સંકેત કૃપાળુદેવે 120મી ગાથામાં કહ્યું છે. બીજું સંકેત એટલે ભાવભાષણ છે. અને ત્રીજું સંકેત કૃપાળુદેવે 112મી ગાથામાં કહ્યું છે. એમ ત્રણ ગાથામાં આ ત્રણેય પ્રકારના સંકેતનો ઉલ્લેખ છે. પણ ત્યાંથી સમજવું એ તો પૂજ્ય સુભાગભાઈ જેવી યોગ્યતા માગે છે. સાધારણ મુમુક્ષુને સમજાઈ જાય એવી વાત નથી, અથવા સર્વસામાન્ય બધાને સમજાઈ જાય એવી પણ એ વાત નથી. સારું થયું છે તો પૂજ્ય શ્રી સુભાગભાઈને આ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, અને આપણા સૌના પણ સદભાગ્ય કે આ વિષય ખુલીને બહાર આવી ગયો છે. પહેલું, આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષને ભક્તિરૂપ એ પ્રથમ સંકેત કહેવું છે. આપ્ત પુરુષ એટલે કોણ? શાસ્ત્રમાં આપ્ત શબ્દનો અર્થ થાય છે જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય, જેના વચન ઉપર વિશ્વાસ મૂકી શકાય, જે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકી શકાય એને આપ્ત પુરુષ કહે છે. સર્વોત્કૃષ્ટ આપ્ત પુરુષ તો શ્રી તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્ર દેવ છે. બીજા આપ્ત પુરુષ છે નિર્ગ્રંથ ગુરુ, જેને સદગુરુ કહ્યા છે 738 પત્રમાં. અને ત્રીજા આપ્ત પુરુષ છે જેને આત્મ સાક્ષાત્કાર થયો છે એવા જે જ્ઞાની પુરુષ છે, સત્પુરુષ છે, એ આપ્ત પુરુષ છે. ત્રણ પ્રકારની સજીવન બુદ્ધિ એ આપ્ત પુરુષ કહેવાય યોગ્ય છે. એ આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ એમના વચન ઉપરનો વિશ્વાસ, એમના વચન ઉપરની ખાતરી, કેવી પ્રતીતિ? અચળ પ્રતીતિ, ક્યારે પણ શંકા ન પડે એવી, નહીતર ચલાયમાન થઈ જાય. આમ તો ઘણી વાતો સારી આવે છે પણ અમુક જગ્યાએ આમ કેમ લખ્યું છે? છેલ્લી વાત નથી, આખો ગ્રંથ વાંચો અને નિશંકપણે બધી વાત સમજાઈ ગયો હોય એવો એક પુરુષ કાઢવો મુશ્કેલ પડે. કેવો? એક પુરુષ કાઢવો મુશ્કેલ. એ બધા વચનો જેને બરાબર સમજાઈ ગયા, ન સમજાય ત્યાં નિશંકા કેવી રીતે આવે, સમજાય જ નહીં તો નિશંકા આવે કેવી રીતે? એમના વચનની પ્રતીતિ એ કથા પ્રકારની સમજણ માગે છે. એટલે જ્યારે એવી પ્રતીતિ થાય છે ત્યારે કૃપાળુદેવ કહે છે કે અમે એને સંકેત કહીએ છીએ, એ ભૂમિકાનો સંકેત છે. કયું સંકેત છે? એ ભૂમિકાનો સંકેત છે. મુમુક્ષુની ભૂમિકામાં બે સંકેત છે, પહેલું ને બીજું. ત્રીજું સંકેત તો જ્ઞાનીને જ્ઞાન દશા ઉત્પન્ન થતાની સાથે સાથે સ્વાનુભવમાં થાય છે. એમણે સ્વાનુભવ શબ્દ વાપર્યો છે, સ્વાનુભવના કાળે થાય છે, નિર્વિકલ્પ સ્વાનુભૂતિ વખતે. એ પરમાર્થ એટલે વાસ્તવિક એટલે ખરેખર એટલે નિશ્ચય સંકેત છે. પણ એ સંકેત કોને પ્રાપ્ત થાય? એવું પરમાર્થ સંકેત કોને પ્રાપ્ત થાય કે જેને એના કારણરૂપ બીજું સંકેત પ્રાપ્ત થયું હોય તેને. બીજું સંકેત કોને પ્રાપ્ત થાય કે જેને એના કારણરૂપ આ પહેલું સંકેત પ્રાપ્ત થયું હોય એને. અથવા બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે જેને પહેલું સંકેત થયું એને બીજું સંકેત થવાનું થવાનું ને થવાનું. બીજું સંકેત એના ગર્ભમાં આવે છે, જન્મ એનો યથા સમયે થાય છે. બીજું સંકેત થાય અને ત્રીજું પરમાર્થ સંકેત થાય થાયને થાય, કેમ કે બીજા સંકેતના ગર્ભમાં આ ત્રીજું પરમાર્થ સંકેત રહેલું છે. આવી એક સમ્યત્વની લિંક છે, એ લિંક જોડીને લિંક સ્થાપીને એનો ક્રમ બતાવીને કૃપાળુદેવે અપૂર્વો ઉપકાર કર્યો છે. મેં તો અત્યાર સુધી જેટલા શાસ્ત્રો વાંચ્યા છે એમાં આવી લિંક જોવા નથી મળી. ત્રણે પ્રકારની વાત શાસ્ત્રમાં છે પણ આ ક્રમે નથી, કે જેથી મુમુક્ષુને સીધું સટોનું સંધાન સંકેતનું થઈ જાય એવું ક્યાંય નથી. અધ્યાત્મ શાસ્ત્રો ઘણા વાંચ્યા છે મહાન આચાર્યોના. કૃપાળુદેવને કૃપાળુદેવ જેમને નમસ્કાર કર્યા છે એવા કુંદકુંદાદિ આચાર્યોના, સમય સાર, પ્રવચન સાર, નિયમ સાર, પંચાષ્ટિકા, એમને કૃપાળુદેવે તો ગુજરાતી ભાષામાં અભણમાં અભણ માણસ સમજી શકે અને પાત્રતા વિશેષ હોય તો પોતાનું કામ કરી જાય એવી કોઈ અપૂર્વ વાત છે. વચનની પ્રતીતિ આવે ત્યારે, ઓળખાણ થાય ત્યારે. આ જેટલા પદ લીધા ને, વચનની પ્રતીતિ, આજ્ઞાની અપૂર્વ રૂચિ બે, અને સ્વચ્છંદ નિરોધપણે આપતો પુરુષની ભક્તિ, ત્રણ ત્રણ પ્રકારના પરિણામ લીધા છે. એ ત્રણેય પ્રકારના પરિણામને એક જ જગ્યાએ ક્યારે જોવા મળે? જ્યારે તે પુરુષને ઓળખાણ થઈ હોય ત્યારે. એટલે જ્ઞાની પુરુષને ઓળખાણ એ પ્રથમ સંકેત છે. ત્રણ વાતને એક વાતમાં સમાવેશ કરવી હોય તો જ્ઞાની પુરુષને ઓળખાણ તે પ્રથમ સંકેત છે, અને એનો ગર્ભિતાર્થ કૃપાનુગુરુ 223માં પત્રમાં કર્યો છે અને એનો મહિમા 213માં પત્રમાં કર્યો છે. અને ઓળખાણ ક્યારે કોને થાય એની વિશેષ ચર્ચા કૃપાળુ ગુરુએ 674મા પત્રમાં કરી છે. આ ત્રણ પત્રોમાં સત્પુરુષની વિષયમાં ઘણી વાતો અને ઓળખાણના વિષયમાં ઘણી વાતો આવે છે. ઓળખાણ એક એવું જ્ઞાન છે કે જે ભણતરથી પ્રાપ્ત થતું નથી પણ પરિચયથી પ્રાપ્ત થાય છે, અને પરિચય સિવાયનો કોઈ બીજો પ્રોસેસ નથી. ઓળખાણ એ ઓળખાણ, જેમ કે ઓળખાણ એટલે પરખ છે, પરખ પરખ માણસની પરખની વાત છે, સત્પુરુષની પરખવાની વાત છે. સોની કસોટી ઉપર વારંવાર સોનાને ઘસીને સોનું પરખતા થાય, અને હીરાને વારંવાર આઈ ગ્લાસથી ફેરવી ફેરવીને જોતા હીરાને પરખ કરનાર ઝવેરી બની જાય. જન્મથી કોઈ ઝવેરી હોતું નથી, જન્મા પછી ઝવેરી થાય. એનો પરિચય છે. કાપડના વેપારીને કાપડની જાતની ખબર પડે છે, કેમ કે એને કાપડનો પરિચય છે. ચાના વેપારીને ચાની પરખ હોય છે, અને ચોખાના વેપારીને ચોખાની પરખ હોય છે. બધા ઊંડા વિષય છે. અમારે દાણાપીઠનો બિઝનેસ હતો, એવા માણસો હોય બહુ ચોખામાં પાણી બહુ છે એમ કે, શું કે પાણી બહુ છે એનો અર્થ શું? રાંધા વગેરેને ખબર પડે કે ચડવામાં સારામાં સારા સ્વાદિષ્ટ ચોખા થાય, જોઈને કહી દે. પહેલી નજરે તો ચોખા ચોખા દેખાય, કેમ કે જે ઘઉં નથી બાજરો નથી ચોખા જ છે, પણ એની જાત કઈ સારી એ પરખનો વિષય છે, અને એ પરિચય વગર કોઈને પરખ આપતી નથી. એમ સત્પુરુષના પરિચય કરે અને યોગ્યતા આવે 674 પત્રો અનુસાર, ત્યારે ઓળખાણ થાય, અને ઓળખાણ થાય ત્યારે એમના વચનને પ્રતીતિ આવે, અચલ પ્રતીતિ આવે. કેવી પ્રતીતિ આવે? અચલ પ્રતીતિ આવે. અને પરિચય પ્રત્યક્ષતા વગર કોઈ દિવસ થાય નહીં. પરોક્ષ પુરુષને ઓળખાણ કોઈ દિવસ થાય નહીં, પ્રત્યક્ષ પુરુષ જોઈએ. એટલે કૃપાળુ દેવે પ્રત્યક્ષ પુરુષ ઉપર વધારે વધારે આપ્યું છે અને પત્રોમાં એનું કારણ એ છે. પણ ઓળખાણ થાય એટલે એનું દ્રષ્ટાંત લઈએ તો, એક માણસના સહવાસમાં છો, અવારનવાર એ લાખોનું દાન કરે છે, અને એ જ વ્યક્તિના વિષયમાં કોઈ માણસ તમને એમ કે ભાઈ આપણે મોટા દાનવીર જણાય છે, પણ અમને તો શંકા પડી. તો કે વાત શું બની છે શંકા પડી એવી? તો કે ભિખારી કંઈક રૂપિયો 2 રૂપિયા માગતો તો એ ખીજાઈ ગયા ને ન આપ્યા, કંજૂસ હોય તો જ ન આપે ને. આ જમાનામાં 2 રૂપિયાનો શું હિસાબ? પણ અમને તો બહુ કંજૂસ લાગ્યા. હવે જેને તમારી હાજરીમાં લાખો રૂપિયાનું દાન આપ્યું હોય એના વિષયમાં કોઈ કંજુસપણાની શંકા કરે તો તમે કેવી રીતે માન્ય કરો? તમે ના પાડો, ત્યાં જોયું હોય તો તારે કંઈક ભૂલ થઈ હશે. અરે કે મારી હાજરીમાં તો જોયું તો કંઈક ગમે કારણ બન્યું હશે, પણ એ કેટલા ઉદાર છે એની અમને ખબર છે, અથવા અમે એને ઓળખીએ છીએ. આ ઓળખાણનો એક આવો દ્રષ્ટાંત છે. એક બીજો દ્રષ્ટાંત એવો છે કે વ્યક્તિગત રીતે ચહેરા મોરાથી તમે કોઈને ઓળખતા હોય તો, તમારો દીકરો હોય, ચાલો ઘરનો જણ હોય અને વેસ્ટપટ્ટો કરીને આવે તો તમે ભૂલ 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 ખાઈ જાઓ ખરા? એ આવે તે ખબર પડી જાય, બોલે ત્યાં ખબર પડી જાય કે ભાઈ વાત તે વેસ્ટ પલટો કર્યો છે. તો પોસ્ટ માસ્ટર થઈને આવ્યો હોય કે તો ભરવાડનો ડ્રેસ પહેરીને આવ્યો કે પઠાણનો ડ્રેસ પહેર્યો હોય, અને પુરુષ હોય ને સ્ત્રીનો ડ્રેસ પહેરે તો ઓળખાઈ જાય, તો ઓળખાઈ જાય. હા, કેમ કે ઓળખાણ છે, ઓળખાણ છે એ ભણતર વિષયક જ્ઞાન નથી, પણ એ પ્રેક્ટિકલ નોલેજ છે. કૃપાલજી શું કહેવા માંગે છે કે પ્રથમ સંકેતમાં પ્રેક્ટિકલ નોલેજ હોય, સત્પુરુષની ઓળખાણનું પ્રેક્ટિકલ નોલેજ હોય તો જ એમના વચનની પ્રતીતિ આવે. ભલે કોઈ શબ્દનો અર્થ ન સમજાય, પણ કાંઈક આવું કહેવા માંગે છે ને તે યથાર્થ છે. પારમાર્થિક દ્રષ્ટિએ એમાં કાંઈ નુકસાન થાય એવું કોઈ કારણ નથી.
કુદરતી શું છે?
કુદરતી શૂન્ય પરિચયથી ઓળખાણથી એટલે ઓળખાણ, એની ઓલ્ટરનેટિવ કોઈ નથી. ઓળખાણમાં કોઈ ઓલ્ટરનેટિવ નથી. ઓળખે છે એટલે ઓળખે છે, ફરક છે. વાત પૂરી થઈ ગઈ પછી એને ગમે તે પ્રકારે જોવે પણ શંકા ન પડે, નહીતર બહુ અટપટી દિશા. 213 પત્રમાં શું લખ્યું કે બહુ અટપટી દિશાથી વર્તે છે, શંકા પીડા વગર રહે નહીં. સત્પુરુષ વાત તો બહુ છોડવાની કરવાના છે, બરાબર છે? સર્વજ્ઞાય નમો એટલે સંપૂર્ણ વિતરાકતા પ્રાપ્ત કરવાની વાત કરવાના છે, એ તો બરાબર છે. કેમ કે એમનું ધ્યેય પણ એ જ છે. જયારે એ પરિસ્થિતિ છે ત્યારે પછી દુકાને જઈને શું કરવા બેસે છે? આમ થાય તો બધું દુકાને જાય છે શું કરવા? શંકા પડ્યા વગર લઈએ નહીં, પણ એવું ઓળખાણ હોય તો એ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ ઉત્પન્ન થાય છે. 254 પત્રમાં કૃપાલજી કહ્યું કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ તે પરમ ધર્મ છે. કેવો ધર્મ છે? પરમ ધર્મ. એટલે પહેલું સંકેત ત્યાં થાય છે, પછી બીજું ને ત્રીજું થવાનું છે. કોઈને પહેલું ન થાય ને સીધું બીજું ત્રીજું થાય એમ પણ બને નહીં. આ નિયત ક્રમ છે, ક્રમને બહુ જ થાય પછી કૃપા દેવે. 254 પત્રમાં મુમુક્ષુતા આરોહણ ક્રમ છે, મુમુક્ષુતા સ્વરૂપ કેવી રીતે થાય અને પૂર્ણ ક્યાં થાય પદાર્થ નિર્ણયમાં એનો વિષય લીધો છે. એમ કૃપાળુદેવે અનેક પત્રોમાં ક્રમને વ્યવસ્થિત રીતે સ્થાપિત કરેલો છે. એ પણ કૃપાળુદેવના વચનોની કોઈ અસાધારણ વિશિષ્ટતા છે. સત્પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિ રૂપ, બીજો પ્રકાર કેવો પરિણામ થયો? આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ આપણે સવારનો સુધી ચલાવશું, પછી ભરતી કરશું, 5 મિનિટ લઈ લઈએ. પત્ર તો પૂરો નહીં થાય પણ જેટલું ચાલે એટલું. સમય વધારે માગે એવું છે. પત્ર આખો વાંચીએ તો 2-3 કલાક નીકળી જાય એવું છે. બીજા સંકેતમાં 1 કલાક ઓછો પડે એવું છે. ત્રીજું સંકેત તો બહુ મોટી વાત છે. હજી પેલા સંકેતમાં 1 કલાક ઓછો પડી જશે એવું લાગે છે. એટલે આજ્ઞાની અપૂર્વ રૂચિ ક્યારે આવે? પરમેશ્વર બુદ્ધિ આવે ત્યારે. 200 વચનાવલીમાં એક વાત લીધી છે, સંતોનો અદ્ભુત માર્ગ પ્રકાશ્યો છે 200માં. એ પણ સૌભાગભાઈના પૂજ્ય શ્રી સૌભાગભાઈના નિમિત્તે જે વચનાવલી નીકળી છે. સૌભાગભાઈનો બહુ ઉપકાર છે. કૃપાલુ દેવનું અંતરંગ તત્વ, એમનું હૃદય બધું ઠાલવી નાખ્યું છે. એમણે કહ્યું તો ચાલ સૌભાગભાઈ પાસે. તો જ્યારે પરમેશ્વર પણ જણાય, પરમેશ્વર બુદ્ધિ આવે, ત્યારે જ્ઞાનીની ઈચ્છાએ સંપૂર્ણપણે આજ્ઞાકારિતા ઉત્પન્ન થાય છે. અને એમનો એક વિકલ્પ એટલે એક આજ્ઞા, વિકલ્પ એટલે જાણે આજ્ઞા થઈ એવું એમને પોતાને મુમુક્ષુને માલુમ પડે છે. અને ભક્તિ તો બધાને હોય છે, મુમુક્ષુ માત્રને, પણ સ્વચ્છંદ નિરોધ ભક્તિ હોવી એ ભક્તિનો ખાસ પ્રકાર છે. સ્વચ્છંદ નિરોધમાં નિષ્કામતા તો મુખ્ય છે જ, કેમ કે સકામતા હોય ત્યાં દ્રષ્ટિ મલિન રહે છે અને ત્યાં પારમાર્થિક લાભ થવાની કોઈ સંભાવના નથી હોતી. પણ સ્વચ્છંદ નિરોધ ભક્તિમાં સ્વચ્છંદ ક્યારે હોય જ્યારે સમજાય, ત્યારે એ સ્વચ્છંદ સહેજેનો હોય, એવો સ્વચ્છંદ કોઈ પ્રકારનો સહેજે પણ ન હોય અને ભક્તિ સાથે હોય ત્યારે એને સ્વચ્છંદ નિરોધ ભક્તિ કહે છે. એ સ્વચ્છંદનો મુખ્ય લક્ષણ એ છે કે હું સમજું છું તે તત્વજ્ઞાનના અભ્યાસ કરનારા જીવો મુખ્યપણે બુદ્ધિશાળી તો હોય જ છે. બુદ્ધિજીવી લોકોનો એમાં પ્રવેશ છે. અને અભ્યાસ કર્યા પછી હું સમજું છું એ પર્યાય દ્રષ્ટિમાં ન આવે એ તો જ્ઞાનીના માર્ગે ચાલતો હોય તો જ બચે, નહીં તો ન બચી શકે. નહીં તો દ્રવ્ય દ્રષ્ટિ તો ત્રીજા સંકેત થાય છે. સમ્યક દ્રષ્ટિ એટલે દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિ. આગમમાં એ વિષય છે આખો. આગમનું સૂત્ર જે છે દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ. આ આગમનું સૂત્ર છે પ્રવચન સાર. પર્યાય મુંડા પર સમયા 92મી ગાથા પ્રવચન સાર. ત્યારે મુમુક્ષુને દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી અને પર્યાયમાં શાસ્ત્રનું અનેકવિધ ભેદ પ્રભેદનું જ્ઞાન એટલે સમજણ થાય અને એ મને હું સમજો છું એમ કેમ થા કેમ આવ્યા વગર રહીએ, સ્વચ્છંદ ઉત્પન્ન થયા વગર કેમ રહીએ. ત્યારે કૃપાલુ દેવે એક જગ્યાએ બહુ સરસ સંકેત કર્યો છે કે જ્યાં સુધી પોતાને આત્મ સાક્ષાત્કાર ન થાય, શબ્દો મને યાદ નથી પણ કહેવા માગે છે આવું છે, જ્યાં સુધી પોતાને સ્વાનુભવ ન થાય ત્યાં સુધી સમજણનું માત્ર અભિમાન છે એમ લઈ લેવું, કેમ કે સમજણનું ફળ ન આવ્યું. દેહથી ભિન્ન જ્ઞાનમય આત્માનું જ્ઞાન થવું તે શાસ્ત્ર અભ્યાસનું ફળ છે એમ 375 ગાથામાં સમયસારમાં એ વાત લીધી છે અમૃતચંદ્ર આચાર્ય. તો હું સમજું છું, સમજો તો છે જ કાંઈ, વિપક્ષ એક હકીકત શું છે કે જે ડિનાય કરી શકાય ને ના ન પાડી શકાય એવી, કે સમજો તો છે જ અને છતાં હું નથી સમજતો, એ કોના આધારે કે સ્વાનુભવ નથી થયો એના આધારે એને કહેવું જોઈએ. નહીં તો સમજો છું આવ્યા બધું રહીએ નહીં, અને જ્યાં હું સમજો છું ત્યાં ભક્તિની ડિગ્રી જે પ્રમાણમાં હોવી જોઈએ એ પ્રમાણમાં રહેતી નથી. જ્ઞાની ને જ્ઞાની માને સમજણ ના આધારે, અને કા જ્ઞાની ને અજ્ઞાની માને. આમ થવાનું કારણ હું સમજો છું એવો જે પ્રસંગ, એ સ્વચ્છને લઈને એવી સ્વચ્છંદ નિરોધ ભક્તિ જ્ઞાની પુરુષને ઓળખે એને જ હોય છે, બીજાને નથી હોતી, કેમ કે એની ભૂલ નથી પડતી એમાં. જ્ઞાનીને ઓળખવા એ તો અજ્ઞાનીને જ્ઞાની માને ને જ્ઞાનીને જ્ઞાની માને ને સ્વચ્છંદ થાય. એ ત્રણેય પ્રકારના પદ, ત્રણેય પ્રકારના ભાવો એક સત્પુરુષની ઓળખાણમાં સમાય છે. તેથી કરીને સત્પુરુષને ઓળખાણ થવી તે ઓળખાણ થતાં એ નિર્વાણ પદનું સાધન છે એમ એક પત્રમાં કૃપાળુજીએ કહ્યું છે. એ આના આધારે કહ્યું છે કે એને બીજું સંકેત થવાનું, એને ત્રીજું થવાનું, અને ત્રીજું થવાનું, એને નિર્વાણ થવાનું થવાનું ને થવાનું. એટલે પહેલાં સંકેતને નિર્વાણની સાથે લિંક બેસે છે પરંપરાએ, બાકી કોઈ એવા પરિણામ નથી કે જે નિર્વાણ પદને સિક્યોર કરે, રજિસ્ટર કરે અથવા એડવાન્સ બુકિંગ કરે એવા કોઈ પરિણામ નથી એક સત્પુરુષની ઓળખાણ સિવાય. એટલે એ વાત પહેલા સંકેતમાં લીધી છે, ત્યાર પછી બીજા સંકેતનો વિષય છે એ વળી આપણે યુગાનુયોગી લઈ લઈશું. અત્યારે અહીંયા સમાપ્ત કરીશું.